એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. હું છું આપની હોસ્ટ, અને આજે આપણે જ્ઞાન અને આપણી સમજણના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરવાના છીએ.
અને હું છું આપનો નિષ્ણાત માર્ગદર્શક, આ સફરમાં સાથ આપવા માટે તૈયાર. જુઓ, આજે આપણે જે પુસ્તકની વાત કરવાના છીએ ને, તેને ખરેખર પશ્ચિમી વિચારસરણીનો પાયો નાખવામાં એમ કહી શકાય કે મદદ કરી છે.
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ જ્હોન લોકના ખૂબ જ પ્રભાવશાળી પુસ્તક એન એસે કન્સર્નિંગ હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ વિશે, એટલે કે માનવ સમજણ અંગે એક નિબંધ.
350 વર્ષ જૂનું પુસ્તક પણ આજે પણ એટલું પ્રસ્તુત કેમ લાગે છે?
કારણ કે લોકે જે સવાલો પૂછ્યા હતા એ આજે પણ એટલા જ મહત્વના છે. ખરેખર આપણે શું જાણી શકીએ? આપણી જે માન્યતાઓ છે એ આવે છે ક્યાંથી? અને અત્યારે તો જુઓ, માહિતીનો ધોધમાર વરસાદ છે.
સાચી વાત છે. એમાં સાચી સમજ અને ખોટી માહિતી વચ્ચે મતલબ ભેદ કેવી રીતે પારખવો? લોક આપણને આપણી પોતાની વિચારવાની જે પ્રક્રિયા છે ને, એને સમજવાની ચાવી આપે છે એમ કહી શકાય.
તો ચાલો શોધીએ એ ચાવી. શરૂઆત કરીએ લેખકથી. કોણ હતા આ જ્હોન લોક, અને શા માટે એમનો દૃષ્ટિકોણ આ વિષય માટે આટલો અનન્ય ગણાય?
જ્હોન લોક, જેમનો સમયગાળો હતો 1632 થી 1704, એક અંગ્રેજી ફિલસૂફ હતા. અને રસપ્રદ વાત એ છે કે વ્યવસાયે ચિકિત્સક પણ હતા.
ઓહો, ફિલોસોફર અને ડોક્ટર.
હા, એમને જ્ઞાનોદય યુગના મુખ્ય વિચારકોમાં ગણવામાં આવે છે, અને ઘણીવાર લોકો એમને ઉદારવાદના પિતા તરીકે પણ ઓળખે છે. એમનું ભણતર ઓક્સફર્ડમાં થયું, જ્યાં એમણે ફિલોસોફી તો ભણ્યા જ, પણ સાથે મેડિસિનનો પણ અભ્યાસ કર્યો.
આ સંયોજન જ રસપ્રદ છે.
હા, બરાબર. અને એ જ એમના દૃષ્ટિકોણને ખાસ બનાવે છે. જો એક ડોક્ટર તરીકે એમને માનવ મન અને શરીરનું પ્રેક્ટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો મોકો મળ્યો. એ માત્ર હવામાં અમૂર્ત વિચારોમાં નહોતા રાચતા, પણ વાસ્તવિક દુનિયામાં મન કેવી રીતે કામ કરે છે એ જોતા હતા. અને બીજું, એ રોબર્ટ બોયલ અને આઇઝેક ન્યૂટન જેવા વૈજ્ઞાનિકોથી બહુ પ્રભાવિત થા, એટલે અનુભવ અને પુરાવા પર એમનો ખાસ ભાર હતો.
અને એમનો રાજકીય અનુભવ પણ હતો, ખરું ને? એની શું અસર પડી?
હા, બિલકુલ. તેઓ અર્લ ઓફ શેફ્સબરી જેવા મોટા રાજકારણીના સલાહકાર રહ્યા હતા, એટલે એમને શાસન, નૈતિકતા, સમાજમાં માન્યતાઓ કેવી રીતે બને છે, કેવી રીતે ટકરાય છે, આ બધાનો સીધો અનુભવ મળ્યો.
અચ્છા.
અને એ સમય પણ એવો હતો, ઇંગ્લેન્ડમાં રાજકીય અને બૌદ્ધિક રીતે ભારે ઉથલપાથલ ચાલતી હતી. લોગને ત્યારે લાગ્યું કે જો આપણે જ્ઞાનના સાચા સ્ત્રોત કયા છે, એની મર્યાદાઓ શું છે એ સમજી લઈએ, તો કદાચ આપણે વધુ સહિષ્ણુ અને તર્ક પર આધારિત સમાજ બનાવી શકીએ. આ બધા અનુભવોએ જ એમને માનવ સમજણી આટલી ઊંડી તપાસ કરવા માટે પ્રેર્યા.
સમજી શકાય એવું છે. તો હવે પુસ્તક પર આવીએ. આટલું મોટું મહત્વાકાંક્ષી પુસ્તક, એનો મુખ્ય હેતુ શું હતો? શું તેઓ આપણને એ કહેવા માંગતા હતા કે આપણે શું વિચારવું જોઈએ?
ના ના, બિલકુલ નહીં. લોકનો ઉદ્દેશ એ નહોતો. એ તો એ તપાસવા માંગતા હતા કે આપણું જ્ઞાન એ આવે છે ક્યાંથી, એનું સ્વરૂપ કેવું છે, અને સૌથી અગત્યનું, એની લિમિટ્સ, મર્યાદાઓ શું છે. એમનો ઈરાદો કોઈ ખાસ સિદ્ધાંતો આપણા પર ઠોસવાનો નહોતો, પણ આપણને કેવી રીતે વધુ સ્પષ્ટ, વધુ ક્રિટિકલી અને વધુ લોજિકલી વિચારવું, એનું એક માળખું, એક ફ્રેમવર્ક આપવાનો હતો.
એટલે એક રીતે આપણા મનની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ સમજાવવાનો પ્રયાસ.
એકદમ સાચું. તેઓ માનતા હતા કે આપણી સમજમાં ઘણી બધી ખોટી ધારણાઓ છે, ઘણા પૂર્વગ્રહો છે, અસ્પષ્ટ શબ્દો છે, જે બધું ભળી ગયું છે. એમણે આને બૌદ્ધિક કચરો, ઇન્ટેલેક્ચ્યુઅલ રબિશ જેવો શબ્દ વાપર્યો છે.
ઓહો.
અને કહ્યું કે સ્પષ્ટ વિચારવું હોય તો પહેલા આ કચરો સાફ કરવો પડે. એટલે આ પુસ્તક જાણે એ સફાઈ અભિયાન છે.
વાહ, રસપ્રદ રૂપક છે. તો આ સફાઈ અભિયાન મતલબ પુસ્તક કેવી રીતે આગળ વધે છે, એના મુખ્ય મુદ્દાઓ શું છે?
લોકે પુસ્તકને મુખ્યત્વે 4 ભાગમાં વહેંચ્યું છે. શરૂઆત કરે છે એ સમયના એક બહુ જ પ્રચલિત વિચારના ખંડનથી, કે આપણા મનમાં કેટલાક વિચારો જન્મજાત હોય છે. લોક કહે છે, ના ભાઈ, એવું કંઈ નથી.
જન્મજાત નથી તો પછી આવે છે ક્યાંથી? અહીંથી જ પેલો લોકનો પ્રખ્યાત વિચાર શરૂ થાય છે, બરાબર ને?
બરાબર પકડ્યું. લોક કહે છે, આપણા બધા વિચારોનો એક જ સ્ત્રોત છે, અનુભવ, એક્સપિરિયન્સ. આ છે એમના અનુભવવાદનો પાયો. અને અનુભવ બે રીતે મળે છે. એક સંવેદના, સેન્સેશન, એટલે આપણી પાંચ ઇન્દ્રિયો દ્વારા બહારની દુનિયામાંથી જે માહિતી મળે એ રંગ, ગંધ, અવાજ વગેરે. અને બીજું પ્રતિબિંબ, રિફ્લેક્શન, એટલે આપણા પોતાના મનની જે આંતરિક ક્રિયાઓ ચાલે છે ને એનું નિરીક્ષણ કરવું, જેમ કે વિચારવું, શંકા કરવી, ઈચ્છા કરવી.
સંવેદના અને પ્રતિબિંબ, ઓકે. આનાથી આપણને મૂળભૂત એટલે કે સરળ વિચારો મળે, જેમ કે લાલ રંગ કે ગરમ હોવો. પણ પછી આપણે દેશભક્તિ કે ન્યાય જેવા જટિલ કોમ્પ્લેક્સ વિચારો સુધી કેવી રીતે પહોંચીએ છીએ?
હા, અહીં મનની ભૂમિકા આવે છે. લોક કહે છે કે આપણું મન કંઈ નિષ્ક્રિય નથી બેસી રહેતું, એ આ સરળ વિચારોને લે છે અને એના પણ પ્રોસેસ કરે છે, એમને જોડે છે, એમની સરખામણી કરે છે અને એમાંથી અમૂર્તિકરણ કરીને જટિલ વિચારો બનાવે છે.
દાખલા તરીકે
આપણે ઘણા સારા કાર્યો જોઈએ, એનાથી જે લાગણી જન્મે એ અનુભવીએ, આ બધા સરળ વિચારો થયા. મન આ બધાને જોડીને કૃતજ્ઞતાનો એક જટિલ વિચાર બનાવે છે.
સમજાઈ ગયું. અને આ બધી પ્રક્રિયામાં ભાષાનું શું સ્થાન છે? એ કેટલી મહત્વની છે?
ભાષા એ તો અત્યંત મહત્વની છે, કારણ કે એના વગર આપણે વિચારોની આપલે કેવી રીતે કરીએ? પણ લોક સાથે સાથે ચેતવણી પણ આપે છે.
એમ, શું ચેતવણી?
કે ભાષા જેટલી ઉપયોગી છે એટલી જ ભ્રામક પણ બની શકે છે. જો શબ્દો અને આપણા મનમાં રહેલા વિચારો વચ્ચેનો સંબંધ સ્પષ્ટ ન હોય તો બહુ ગેરસમજ થાય છે. એટલે પુસ્તકના અંતભારમાં લોક જ્ઞાનની ચોક્કસ વ્યાખ્યા આપે છે, એની નિશ્ચિતતાની મર્યાદાઓ તપાસે છે અને જ્યાં ચોક્કસ જ્ઞાન શક્ય નથી ત્યાં સંભાવના અને શ્રદ્ધાની શું ભૂમિકા છે એની વાત કરે છે.
બાપરે, લાગે છે કે આ પુસ્તક ખરેખર મનના ખૂણે ખૂણાની તપાસ કરે છે. ચલો હવે એના ચાર ભાગોની થોડી વધુ વિગતે વાત કરીએ. શરૂઆત કરીએ બુક વનથી, જન્મજાત વિચારોનું ખંડન. એ સમયે તો આ બહુ પ્રચલિત વિચાર હતો. લોકે એને પડકાર્યો કેવી રીતે? શું દલીલ કરી?
લોકની દલીલ જો બહુ સીધી અને અનુભવ પર આધારિત હતી. એમણે કહ્યું કે ભાઈ, જો કોઈ વિચારો ખરેખર જન્મથી જ આપણામાં હોય તો એ દુનિયાના દરેક મનુષ્યમાં હોવા જોઈએ ને.
હા, તાર્કિક છે.
બાળકોમાં, વૃદ્ધોમાં, અલગ અલગ સંસ્કૃતિના લોકોમાં, જેમની જ્ઞાનાત્મક ક્ષમતા ઓછી હોય એમનામાં, બધામાં એક સરખા જોવા મળવા જોઈએ. પણ શું એવું ખરેખર છે?
ના, એવું તો નથી લાગતું. તમે નૈતિક નિયમો જુઓ ને, દરેક સમાજમાં થોડા ઘણા અલગ હોય છે.
બરાબર, લોકે આ જ મુદ્દો પકડ્યો. એમણે કહ્યું કે ઈશ્વર છે એવો વિચાર પણ સાર્વત્રિક નથી. ઘણી સંસ્કૃતિઓમાં એવો કોઈ સ્પષ્ટ ખ્યાલ નથી હોતો. આ બધું શું બતાવે છે? એ જ કે કોઈ જ્ઞાન આપણને વારસામાં જન્મથી નથી મળતું. અને આના પરથી લોક એમના સૌથી પ્રખ્યાત નિષ્કર્ષ પર આવ્યા. જન્મ સમયે આપણું મન એક કોરી પાટી એટલે કે ટબ્યુલા રાસા જેવું હોય છે.
કોરી પાટી, ટેબ્યુલા રાસા.
હા, એક ખાલી સ્લેટ જેના પર અનુભવ લખવાનું શરૂ કરે છે.
આ કોરી પાટીનો વિચાર તો ખરેખર ક્રાંતિકારી કહેવાય. એનો મતલબ તો એ થયો કે આપણે બધા અનુભવથી ઘડાઈએ છીએ, જન્મથી નહીં. તો પછી બુક તું માં લોક એ સમજાવે છે કે આ પાટી ભરાય છે કેવી રીતે?
હા, બુક ટુ બરાબર એના પર જ છે વિચારોના ઉદ્ભવ અને એના પ્રકારો. આપણે આગળ વાત કરીએ એમ સ્ત્રોત બે જ છે, બહારથી સંવેદના અને અંદરથી પ્રતિબિંબ. આનાથી જે સાવ મૂળભૂત એકમો મળે છે ને એને લોક કહે છે સરળ વિચારો, સિમ્પલ આઈડિયાઝ. જેમ કે કોઈ એક ચોક્કસ રંગનો અનુભવ, કોઈ સ્વાદનો અનુભવ, કે પછી વિચારવું એ ક્રિયાનો અનુભવ. આ વિચારો એટલા મૂળભૂત છે કે એમને વધુ તોડી ન શકાય. એ જ્ઞાનના અણુઓ જેવા છે.
ઓકે, જ્ઞાનના અણુઓ. અને મન આ અણુઓનું એટલે કે સરળ વિચારોનું શું કરે છે?
મન એમને લઈને પછી કારીગરી કરે છે, એમને ભેગા કરે છે, એમની સરખામણી કરે છે, એમાંથી અમુક સામાન્ય તત્વો તારવે છે જેને અમૂર્તિકરણ કહેવાય, અને એનાથી બનાવે છે જટિલ વિચારો.
કોઈ બીજું ઉદાહરણ? પેલું સોનાનું ઉદાહરણ બરાબર હતું.
હા, જેમ કે સોનાનો વિચાર, એ પીળું છે, સરળ વિચાર, ભારે છે, સરળ વિચાર, ચળકે છે, સરળ વિચાર. આ બધા સરળ વિચારોને મન જોડીને સોનાનો એક જટિલ વિચાર રચે છે. એ જ રીતે કૃતજ્ઞતા કે સૈનિક કે રાજ્ય જેવા બધા જટિલ વિચારો પણ અનેક સરળ વિચારોના જોડાણથી જ બને છે.
આ બુકમાં પેલી પ્રાથમિક અને ગૌણ ગુણધર્મોની વાત પણ આવે છે. એ થોડી ગૂંચવણભરી લાગે છે ઘણીવાર. શું એ સમજવું ખરેખર જરૂરી છે?
હા, એનો મૂળ વિચાર સમજવો જરૂરી છે, કારણ કે એ આપણને વાસ્તવિકતા વિશે વિચારતા કરે છે. લોક કહે છે, જુઓ, વસ્તુઓમાં કેટલાક ગુણધર્મ એવા હોય છે જે વસ્તુમાં જ રહેલા છે, ભલે આપણે એને અનુભવીએ કે નહીં.
જેમ કે
વસ્તુનું કદ, એનો આકાર, એનું વજન, એની ગતિ છે કે સ્થિર છે, આ બધા પ્રાથમિક ગુણધર્મો છે, ઓબ્જેક્ટિવ છે, વસ્તુના પોતાના છે.
ઓકે, અને ગૌણ ગુણધર્મો?
ગૌણ ગુણધર્મ એવા છે જે ખરેખર વસ્તુમાં નથી, પણ વસ્તુ આપણામાં જે સંવેદના પેદા કરે છે એ છે. જેમ કે રંગ, સ્વાદ, ગંધ, અવાજ, આ ગૌણ ગુણધર્મો છે.
એક મિનિટ, એટલે તમે એમ કહો છો કે સફરજનનો લાલ રંગ સફરજનમાં નથી પણ મારા મનમાં પેદા થાય છે?
બરાબર. લોકના મતે સફરજનની સપાટીની ભૌતિક રચના, જે પ્રાથમિક ગુણધર્મ છે, એવી છે કે તે પ્રકાશના કિરણોને એવી રીતે પરાવર્તિત કરે છે કે મારી આંખ અને મનમાં લાલ રંગની સંવેદના ઉત્પન્ન થાય છે. રંગ પોતે વસ્તુમાં નથી, પણ વસ્તુની શક્તિ છે જે આપણામાં એ સંવેદના જગાડે છે.
આ તો વિચારવા જેવી વાત છે, વાસ્તવિકતા અને આપણી સમજ વચ્ચેનો ભેદ.
બરાબર.
અને પેલી વ્યક્તિગત ઓળખની વાત, હું કોણ છું, એના વિશે લોક શું કહે છે? શું એ શરીર છે, આત્મા છે?
લોકનો જવાબ અહીં પણ ક્રાંતિકારી હતો. એમણે કહ્યું કે આપણી વ્યક્તિગત ઓળખ, આપણું સ્વ, સેલ્ફ, એ કોઈ ભૌતિક શરીર કે અમર આત્મા પર આધારિત નથી.
તો શેના પર છે?
એ આપણી ચેતના, કોન્શિયસનેસ અને સ્મૃતિ, મેમરીની સાતત્યતા પર આધારિત છે. જ્યાં સુધી મને યાદ છે કે ભૂતકાળમાં મેં શું અનુભવ્યું, શું વિચાર્યું, અને હું મારી જાતને એ જ વ્યક્તિ તરીકે ઓળખી શકું છું, ત્યાં સુધી મારી ઓળખ ટકી રહે છે. જો સ્મૃતિ જતી રહે તો ઓળખ પણ બદલાઈ જાય.
અરે બાપરે, આ તો બહુ જ ગહન વાત છે. આના પર તો આજે પણ કેટલી બધી ચર્ચાઓ થાય છે.
ચોક્કસ.
ચાલો હવે બુક 3 પર આવીએ, શબ્દો અને ભાષા. અનુભવથી આપણને વિચારો મળ્યા, મનમાં એ ગોઠવાયા, પણ એને બીજા સુધી પહોંચાડવા માટે ભાષા તો જોઈએ જ.
હા, અને લોક માટે ભાષા બહુ મહત્વની છે, પણ સાથે સાથે જોખમી પણ. એને બેધારી તલવાર જેવી ગણે છે.
બેધારી તલવાર કેવી રીતે?
કારણ કે એ સંચાર માટે અનિવાર્ય છે, પણ સૌથી વધુ ગેરસમજ અને વિવાદોનું મૂળ પણ ભાષા જ બની શકે છે. લોકનો મુખ્ય મુદ્દો એ છે કે શબ્દો સીધે સીધા વસ્તુઓ માટે નથી વપરાતા.
તો
શબ્દો તો આપણા મનમાં રહેલા તે વસ્તુઓના વિચારો માટેના સંકેતો છે. જ્યારે હું કૂતરો કહું છું, ત્યારે એ શબ્દ હવામાં ભસતા કોઈ ચોક્કસ કૂતરા માટે નથી, પણ મારા મનમાં જે કૂતરાનો સામાન્ય ખ્યાલ છે એના માટેનો સંકેત છે.
હા, એટલે શબ્દો વિચારોના પ્રતીક છે. અને સામાન્ય શબ્દોનું શું? જેમ કે વૃક્ષ, એ તો કોઈ એક વૃક્ષ માટે નથી, બધા વૃક્ષો માટે છે.
એ અમૂર્તિકરણની પ્રક્રિયાથી બને છે. આપણે ઘણા બધા અલગ અલગ વૃક્ષો જોઈએ છીએ. આપણું મન એમની વચ્ચેના તફાવતોને બાજુ પર રાખે છે, અને જે સામાન્ય લક્ષણો છે, થડ, ડાળીઓ, પાંદડા, એને તારવીને વૃક્ષનો એક સામાન્ય અમૂર્ત વિચાર બનાવે છે. પછી આપણે એ વિચાર માટે વૃક્ષ શબ્દ વાપરીએ છીએ. મોટાભાગની ભાષા આમ જ કામ કરે છે.
આમાં પેલી નામમાત્ર અને વાસ્તવિક સારની જે વાત છે એ જરા સમજાવશો?
જરૂર. લોક કહે છે કે આપણે વસ્તુઓને એમના દેખીતા, અવલોકન કરી શકાય એવા ગુણધર્મોના આધારે ઓળખીએ છીએ અને એમને નામ આપીએ છીએ. આ ગુણધર્મોનો સમૂહ એ વસ્તુનો નામમાત્ર સાર છે.
જેમ કે
આપણે પાણીને ઓળખીએ છીએ કારણ કે તે પ્રવાહી છે, રંગહીન છે, તરસ છિપાવે છે, વગેરે. આ એનો નામમાત્ર સાર થયો. પણ પાણી ખરેખર શેનું બનેલું છે, એની આંતરિક રચના શું છે, એના અણુઓ કેવી રીતે ગોઠવાયેલા છે, એ એનો વાસ્તવિક સાર છે. લોક કહે છે કે આ વાસ્તવિક સાર આપણે મોટાભાગે જાણતા નથી, ખાસ કરીને એમના સમયમાં વિજ્ઞાન આટલું આગળ નહોતું.
અચ્છા, એટલે આપણું જ્ઞાન મોટાભાગે સપાટી પરનું, નામમાત્ર સારનું જ હોય છે.
બરાબર. અને આ સમજ આપણને નમ્ર બનાવે છે. અને ભાષાના દુરુપયોગ વિશે લોક શું કહે છે, એનાથી કેવી રીતે બચવું?
હા, લોક આના પર ખૂબ ભાર મૂકે છે. એ કહે છે કે ભાષાનો દુરુપયોગ ઘણા પ્રશ્નો ઊભા કરે છે, જેમ કે અસ્પષ્ટ શબ્દો વાપરવા જેનો કોઈ ચોક્કસ અર્થ જ ન હોય.
હા, એવું બને છે.
અથવા એક જ શબ્દનો અલગ અલગ સમયે અલગ અલગ અર્થમાં ઉપયોગ કરવો.
ક્યારેક લોકો શબ્દોને જ વાસ્તવિકતા માની લે છે,
અથવા જાણી જોઈને એટલી જટિલ શબ્દજાળ રચવી કે સામેવાળો સમજી જ ન શકે અથવા પ્રભાવિત થઈ જાય. આ બધું સ્પષ્ટ વિચારણામાં અને સાચા સંવાદમાં મોટો અવરોધ છે. એટલે લોક કહે છે કે સ્પષ્ટ વ્યાખ્યાઓ કરવી અને શબ્દોનો સુસંગત રીતે ઉપયોગ કરવો બહુ જરૂરી છે.
આપણા રોજિંદા વાર્તાલાપ માટે પણ આ કેટલી મહત્વની શીખ છે.
ચાલો હવે અંતિમ અને ચોથા ભાગ પર જઈએ, બુક આઈવી, જ્ઞાન અને મંતવ્ય. અહીં લોક અત્યાર સુધીની બધી જ ચર્ચાનો નિષ્કર્ષ કાઢે છે. તો એમના મતે જ્ઞાન એટલે ખરેખર શું?
લોક માટે જ્ઞાન એટલે બહુ જ ચોક્કસ વસ્તુ છે. એ છે આપણા વિચારો વચ્ચેના સંબંધની ધારણા, પરસેપ્શન ઓફ ધ કનેક્શન એન્ડ અગ્રીમેન્ટ ઓર ડિસઅગ્રીમેન્ટ એન્ડ રિપગ્નન્સી ઓફ એની ઓફ આર આઈડિયાઝ. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે આપણે બે કે વધુ વિચારો લઈએ અને એમની વચ્ચે કોઈ સંબંધ, પછી એ સંમતિનો હોય કે અસંમતિનો, સ્પષ્ટપણે જોઈ શકીએ ત્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું કહેવાય.
ઉદાહરણ આપીને સમજાવશો?
જેમ કે એક વર્તુળ ચોરસ નથી. અહીં વર્તુળ અને ચોરસના વિચારો વચ્ચે આપણે સ્પષ્ટ અસંમતિ જોઈ શકીએ છીએ. અથવા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો બે કાટખૂણા બરાબર થાય છે. અહીં ગાણિતિક વિચારો વચ્ચે ચોક્કસ સંમતિનો સંબંધ આપણે સ્થાપિત કરી શકીએ છીએ. આ જ્ઞાન છે.
ઓકે, પણ શું બધું જ જ્ઞાન એકસરખું નિશ્ચિત હોય છે કે એમાં પણ પ્રકાર હોય છે?
ના, લોક કહે છે કે બધું જ્ઞાન સરખું નિશ્ચિત નથી હોતું. એ જ્ઞાનની મુખ્યત્વે ત્રણ કક્ષાઓ ગણાવે છે, જે નિશ્ચિતતાના ઘટતા ક્રમમાં છે. પહેલું, સાહજિક જ્ઞાન, ઇન્ટ્યુટિવ નોલેજ. આ સૌથી ઉચ્ચ કક્ષાનું અને ત્વરિત મળતું જ્ઞાન છે, જેમાં બે વિચારો વચ્ચેનો સંબંધ તરત જ કોઈપણ પુરાવા વગર સ્પષ્ટ દેખાઈ જાય.
જેમ કે
હું અસ્તિત્વ ધરાવું છું ડેસ્કાર્ટ જેવું, અથવા સફેદ એ કાળું નથી, અથવા ત્રણ એ બે કરતા મોટો છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી.
બરાબર. બીજું
છે પ્રદર્શનાત્મક જ્ઞાન, ડેમોન્સ્ટ્રેટિવ નોલેજ. અહીં વિચારો વચ્ચેનો સંબંધ સીધો નથી દેખાતો, પણ તાર્કિક પગલાઓ દ્વારા, રીઝનિંગ દ્વારા, સાબિતી દ્વારા સ્થાપિત કરવો પડે છે. ગણિતના મોટાભાગના પ્રમેહો આ પ્રકારના જ્ઞાનના ઉદાહરણ છે. લોક માને છે કે ઈશ્વરના અસ્તિત્વને પણ આ રીતે સાબિત કરી શકાય. આ પણ નિશ્ચિત જ્ઞાન છે, પણ એના માટે પ્રયત્ન કરવો પડે છે.
અને ત્રીજી કક્ષા?
ત્રીજી અને સૌથી ઓછી નિશ્ચિતતાવાળી કક્ષા છે સંવેદનશીલ જ્ઞાન, સેન્સિટિવ નોલેજ. આ આપણી ઇન્દ્રિયો દ્વારા હાલમાં આપણી સામે હાજર હોય એવી બાહ્ય વસ્તુઓના અસ્તિત્વનું જ્ઞાન છે. દાખલા તરીકે, મારી સામે અત્યારે આ માઇક્રોફોન છે એવું જ્ઞાન. લોક આને જ્ઞાન તો ગણે છે, પણ કહે છે કે આમાં ઇન્દ્રિયોની ભૂલની શક્યતા રહેલી છે, એટલે એની નિશ્ચિતતા પહેલા બે પ્રકાર જેટલી નથી.
આ ત્રણેય પ્રકારો જોતા તો એવું લાગે છે કે જે ખરેખર નિશ્ચિત કહી શકાય એવું જ્ઞાન છે એનો આપણો વ્યાપ તો ઘણો નાનો છે.
બરાબર. આ જ લોકનો મુખ્ય મુદ્દો છે અને પુસ્તકનો એક મહત્વનો સંદેશ પણ. માનવ જ્ઞાન અત્યંત મર્યાદિત છે. આપણે મોટાભાગની વસ્તુઓના વાસ્તવિક સાર વિશે, બ્રહ્માંડના ગહન રહસ્યો વિશે કદાચ ક્યારેય સંપૂર્ણ નિશ્ચિતતા સાથે જાણી શકીશું નહીં.
તો પછી શું નિરાશ થવાનું?
મર્યાદિત હોય, પણ ઈશ્વરે આપણને એટલું જ્ઞાન આપ્યું છે જે આપણા જીવનના વ્યવહારિક હેતુઓ માટે, નૈતિક નિર્ણયો લેવા માટે અને સુખી જીવન જીવવા માટે પૂરતું છે. આપણને ચંદ્ર પર શું છે એ જાણવાની જરૂર નથી, પણ ચોરી કરવી ખોટું છે એ જાણવું જરૂરી છે.
અને જ્યાં નિશ્ચિત જ્ઞાન નથી, જે મોટાભાગની પરિસ્થિતિઓમાં બને છે, ત્યાં આપણે શું કરીએ? રોજિંદા જીવનમાં તો આપણે મોટાભાગે અટકળો અને સંભાવનાઓ પર જ ચાલતા હોઈએ છીએ.
બરાબર. ત્યાં આવે છે નિર્ણય, જજમેન્ટ અને સંભાવના, પ્રોબેબિલિટીની ભૂમિકા. જ્યાં આપણી પાસે નિશ્ચિત જ્ઞાન નથી, ત્યાં આપણે પુરાવાઓ અને ભૂતકાળના અનુભવોના આધારે શું વધુ સંભવિત, પ્રોબેબલ છે તેનો નિર્ણય, એટલે કે જજમેન્ટ બાંધીએ છીએ.
એટલે કે અનુમાન લગાવીએ છીએ.
હા, પણ એ આંધળું અનુમાન નથી. લોક ભારપૂર્વક કહે છે કે આપણી માન્યતાની દૃઢતા આપણી પાસે જે પુરાવા છે એના પ્રમાણમાં જ હોવી જોઈએ. જેટલા મજબૂત પુરાવા એટલી મજબૂત માન્યતા. અને આ આખી પ્રક્રિયામાં આપણો અંતિમ માર્ગદર્શક કોણ હોવો જોઈએ? તર્ક, રીઝન. શ્રદ્ધા પણ જરૂરી છે, પણ તે તર્કથી વિપરીત ન હોવી જોઈએ. તર્ક એ અંતિમ કસોટી છે.
ખૂબ જ સરસ અને વિસ્તૃત છણાવટ કરી તમે.
જો આપણે આખા પુસ્તકમાંથી મુખ્ય સંદેશાઓ અથવા થીમ્સ તારવવા હોય જે આજે પણ આપણને સીધા સ્પર્શે, તો તે કયા કયા હોઈ શકે?
ચોક્કસ. મને લાગે છે કે કેટલાક મુખ્ય સંદેશાઓ છે જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે. પહેલો અને સૌથી પાયાનો તો છે અનુભવવાદનો સિદ્ધાંત.
હા, કે જ્ઞાન અનુભવથી જ આવે છે.
બરાબર. આ આધુનિક વિજ્ઞાનનો આધાર છે. અને આપણા શિક્ષણમાં પણ આપણે જોઈએ છે ને કે જ્યાં કરીને શીખવા પર ભાર હોય છે ત્યાં બાળકો વધુ સારી રીતે સમજે છે.
સાચી વાત છે. બીજો સંદેશ?
બીજો પેલો કોરીપાટીનો વિચાર. આ કેટલો આશાવાદી વિચાર છે.
હા, એ તો છે.
એનો અર્થ એ થયો કે કોઈ વ્યક્તિ જન્મથી જ ખરાબ કે સારી કે કોઈ ચોક્કસ બીબામાં ઢાળેલી નથી હોતી. આપણું ઘડતર, આપણા અનુભવો, આપણું શિક્ષણ આપણું પર્યાવરણ કરે છે. આ શિક્ષણ અને સમાજ સુધારણા માટે કેટલી મોટી પ્રેરણા આપે છે.
ખરેખર. ત્રીજો મુદ્દો કયો ગણશો?
ત્રીજું અને મારા મતે બહુ મહત્વનું, જ્ઞાનની મર્યાદાઓનો સ્વીકાર અને તેમાંથી જન્મતી બૌદ્ધિક નમ્રતા, ઇન્ટેલેક્ચ્યુઅલ હ્યુમિલિટી. લોક વારંવાર યાદ કરાવે છે કે આપણે ખરેખર કેટલું ઓછું જાણીએ છીએ. આ સમજ આપણને કટ્ટર બનતા, મારું જ સાચું એવા અભિગમથી દૂર રાખે છે. અને આપણા ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં જ્યાં આટલી બધી માન્યતાઓ, આટલી બધી જીવનશૈલીઓ છે, ત્યાં બીજાને દ્રષ્ટિકોણ પ્રત્યે સહિષ્ણુ બનવા માટે આ નમ્રતા ખૂબ જરૂરી છે. કારણ કે આપણે સ્વીકારી શકીએ કે એમના અનુભવો જુદા છે એટલે એમની માન્યતાઓ જુદી હોઈ શકે છે.
ખૂબ મહત્વની વાત. ચોથો સંદેશ?
ચોથું, ભાષાની શક્તિ અને તેના સંભવિત જોખમો. લોકની ચેતવણી કે ભાષા સંચારનું સાધન પણ છે અને ગેરસમજનું કારણ પણ, એ આજે સોશિયલ મીડિયા અને ફેક ન્યૂઝના જમાનામાં તો બમણી સાચી લાગે છે.
બરાબર.
શબ્દોનો ચોકસાઈપૂર્વક અને પ્રામાણિકપણે ઉપયોગ કરવો કેટલું જરૂરી છે, પછી એ આપણા અંગત સંબંધોમાં હોય, વ્યવસાયમાં હોય કે જાહેર જીવનમાં, સ્પષ્ટતા બહુ જરૂરી છે.
અને પાંચમો કોઈ મુખ્ય સંદેશ?
હા, પાંચમું કહીશ, તર્ક અને સંભાવનાના આધારે નિર્ણયો લેવા. જીવનમાં બધું કાળું ધોળું નથી હોતું. મોટાભાગના સમયે આપણી પાસે સંપૂર્ણ માહિતી કે નિશ્ચિતતા નથી હોતી. ત્યારે અફવાઓ, ભાવનાઓ કે પૂર્વગ્રહોને આધારે નહીં પણ ઉપલબ્ધ પુરાવા અને તર્કના આધારે નિર્ણય લેવો જોઈએ. આ એક જવાબદાર વ્યક્તિ અને નાગરિક બનવાની નિશાની છે.
આ બધા વિચારો ખરેખર ખૂબ જ પ્રભાવશાળી છે અને વિચારતા કરી દે તેવા છે. શું પુસ્તકમાં એવી કોઈ પંક્તિઓ કે વિચારો છે જે ટૂંકમાં યાદ રાખી શકાય, જે આખા પુસ્તકનો સાર કહેતા હોય?
હા, લોકના લખાણમાં ઘણા એવા વિચારો છે જે મનમાં રહી જાય જો એમના મુખ્ય વિચારોને સારાંશ રૂપે કહેવું હોય તો. એક તો પેલો કોરીપાટીવાળો વિચાર. ચાલો આપણે માની લઈએ કે મન, જેમ આપણે કહીએ છીએ, એક કોરીપાટી ટેબ્યુલા રાસા છે. તેને આ બધું ક્યાંથી મળે છે? એક શબ્દમાં જવાબ છે, અનુભવથી, એક્સપિરિયન્સ. આ વાક્ય એમના આખા દર્શનનો પાયો કહી શકાય.
બરાબર. બીજો, જ્ઞાનની મર્યાદા વિશેનો કોઈ વિચાર?
હા, કોઈપણ માણસનું જ્ઞાન અહીં તેના અનુભવથી આગળ વધી શકતું નથી. આ એક સીધી અને સચોટ વાત છે જે આપણી બૌદ્ધિક પહોંચની સીમા બતાવે છે અને આપણને નમ્ર રહેવાનું શીખવે છે.
અને જ્ઞાનની વ્યાખ્યા વિશે?
એમનો પેલો વિચાર, જ્ઞાન બીજું કંઈ નથી પરંતુ આપણા કોઈપણ વિચારોના જોડાણ અને સંમતિ અથવા અસંમતિ અને વિરોધની ધારણા છે. આ વ્યાખ્યા બહાર મૂકે છે કે જ્ઞાન એ કોઈ બહારની વસ્તુ નથી પણ આપણા મનની અંદર થતી એક પ્રક્રિયા છે, વિચારો વચ્ચેના સંબંધને સમજવાની ક્રિયા.
અને તર્ક વિશે?
હા, એમણે કહ્યું છે, તર્ક દરેક બાબતમાં આપણો અંતિમ ન્યાયાધીશ અને માર્ગદર્શક હોવો જોઈએ. આ પણ બહુ શક્તિશાળી વિચાર છે, ખાસ કરીને જ્યારે શ્રદ્ધા અને તર્ક વચ્ચેના સંઘર્ષની વાત આવે.
આ વિચારો આજે પણ એટલા જ પ્રેરક અને માર્ગદર્શક લાગે છે. હવે છેલ્લે એ વાત કરીએ કે આ પુસ્તકમાંથી જે શીખ્યા એનો આપણે આપણા રોજિંદા જીવનમાં, વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ?
ઓ, ઘણી બધી રીતે. સૌથી પહેલું અને અગત્યનું તો વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ કેળવવામાં.
કેવી રીતે?
લોક આપણને સતત પૂછતા શીખવે છે. આજે કહેવામાં આવી રહ્યું છે, એનો અનુભવજન્ય આધાર શું છે, આના પુરાવા શું છે. અત્યારે વોટ્સએપ યુનિવર્સિટી અને ખોટી માહિતીના જમાનામાં કોઈપણ માહિતીને સ્વીકારતા પહેલાં તેની ખરાઈ કરવાની આ ટેવ પાડવી ખૂબ જ જરૂરી છે.
સાચી વાત. બીજો કોઈ ઉપયોગ?
બીજું, આપણા સંચારને સુધારવામાં. જો આપણે લોકની જેમ શબ્દોના અર્થ, તેની અસ્પષ્ટતા અને તેના સંભવિત દુરુપયોગ વિશે વધુ સભાન બનીએ તો આપણે ઘણી બધી ગેરસમજણો અને બિનજરૂરી દલીલો ટાળી શકીએ.
હા, એ તો છે. ઘર હોય કે ઓફિસ.
બરાબર. મીટિંગમાં, ઘરમાં, મિત્રો સાથે સ્પષ્ટ અને પ્રામાણિક ભાષા સંબંધોને વધુ સારા બનાવે છે.
ત્રીજું, શિક્ષણ અને બાળ ઉછેરમાં પણ આ કામ લાગે.
ચોક્કસ. લોકના વિચારો સૂચવે છે કે બાળકોને માત્ર ગોખણપટ્ટી કરાવવાને બદલે તેમને જાતે અનુભવ કરવા, પ્રયોગો કરવા, પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમની જે કુદરતી જિજ્ઞાસા છે તેને પોષવી જોઈએ, કારણ કે અનુભવથી જ સાચી સમજ કેળવાય છે.
અને ચોથું, જે મને ખૂબ મહત્વનું લાગ્યું, તે સહિષ્ણુતા અને ખુલ્લા મનનો વિકાસ.
હા, એ કેવી રીતે?
જ્યારે આપણે ખરેખર સમજીએ છીએ કે દરેક વ્યક્તિની માન્યતાઓ તેના પોતાના મર્યાદિત અનુભવો અને જ્ઞાન પર આધારિત છે અને આપણું પોતાનું જ્ઞાન પણ સંપૂર્ણ નથી, ત્યારે જે લોકો આપણાથી જુદું વિચારે છે તેમના પ્રત્યે આપણે વધુ સહાનુભૂતિ અને આદર કેળવી શકીએ છીએ. એ આવું કેમ માને છે એ સમજવાનો પ્રયત્ન કરી શકીએ છીએ.
બહુ સરસ મુદ્દો. અને છેલ્લે પાંચમું કહીશ, આત્મજાગૃતિ, સેલ્ફ અવેરનેસ વધારવામાં. લોગ જેને પ્રતિબિંબ કહે છે, એટલે કે પોતાની જ વિચાર પ્રક્રિયાઓ પર ધ્યાન આપવું, એનું નિરીક્ષણ કરવું, તે આપણને સમજવામાં મદદ કરે છે કે આપણે અમુક રીતે શા માટે વિચારીએ છીએ, આપણી અમુક માન્યતાઓ ક્યાંથી આવી છે. આનાથી આપણે વધુ સભાન અને સમજુ નિર્ણયો લઈ શકીએ.
ખરેખર આ પુસ્તક ભલે 350 વર્ષ જૂનું હોય પણ આજે પણ આપણને વિચારવા, સમજવા અને વધુ સારા બનવા માટેનું એટલું જ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. આ આખી ચર્ચામાંથી તમને વ્યક્તિગત રીતે કઈ વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ અથવા નવી લાગી?
મારા માટે કદાચ પેલો જ્ઞાનની મર્યાદાઓનો સ્વીકાર અને તેમાંથી આવતી બૌદ્ધિક નમ્રતાનો વિચાર સૌથી વધુ સ્પર્શી ગયો. ઘણીવાર આપણે એવું માનવા લાગીએ છીએ કે મને બધું જ ખબર છે અથવા મારો જ દૃષ્ટિકોણ સાચો છે.
હા, એવું થાય છે.
પણ લોક યાદ કરાવે છે કે ના, આપણું જ્ઞાન કેટલું અધૂરું છે. આ સમજ આપણને સતત શીખતા રહેવા અને બીજાના મંતવ્યો માટે ખુલ્લા રહેવા પ્રેરે છે. મને લાગે છે કે આજના ધ્રુવીકરણના સમયમાં આ બહુ જ જરૂરી છે.
અને મને પેલી ભાષાવાળી વાત ખૂબ જ ગમી અને વિચારતી કરી ગઈ. આપણે ખરેખર શબ્દોનો કેટલી બેદરકારીથી ઉપયોગ કરતા હોઈએ છીએ અને એનાથી કેટલી ગેરસમજ ફેલાય છે, એ વાત સ્પષ્ટ થઈ કે સ્પષ્ટ વિચારવું હોય તો સ્પષ્ટ ભાષા વાપરવી અનિવાર્ય છે અને એના માટે સતત સભાન પ્રયત્ન કરવો પડે.
એકંદરે કહીએ તો લોકનો સંદેશો કદાચ સરળ લાગે પણ ખૂબ ગહન છે. જ્ઞાન જન્મજાત નથી, એ અનુભવની દેણ છે. આપણું મન શક્તિશાળી છે પણ ભૂલો કરી શકે છે અને તેની મર્યાદાઓ છે, અને એટલે જ તર્ક, પુરાવા અને નમ્રતા એ આપણા શ્રેષ્ઠ સાથી બનવા જોઈએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવો પુસ્તક અને એક નવો વિચાર જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.